એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજના આપણા આ વિચાર મંથનમાં આપણે એક એવા શબ્દની આસપાસ વાત કરીશું જે આમ સાંભળવામાં થોડો ભારે લાગે પણ આપણા જીવન સાથે મને લાગે છે ઘણો ઊંડો સંબંધ ધરાવે છે. થિયોલોજી એટલે કે ધર્મશાસ્ત્ર.
બરાબર. અને આ સફર માટે આપણી પાસે માર્ગદર્શિકા છે, ડેવિડ એફ ફોર્ડનું પુસ્તક થિયોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. હવે જોજો, ઘણા લોકો ધર્મશાસ્ત્રને કેવું માને છે, કાં તો પાદરીઓ માટે, કાં તો પંડિતો માટે, કે પછી યુ નો જૂના જમાનાની વાતો.
હા હા, બિલકુલ. જાણે કંઈક એવું જે આજની દુનિયામાં બહુ કામનું નથી, જાણે કોઈ મ્યુઝિયમની વસ્તુ હોય. ખબર,
સાચી વાત.
પણ શું ખરેખર એવું છે? શું આજના જમાનામાં જ્યાં વિજ્ઞાન છે, ટેકનોલોજી આટલી બધી આગળ છે, ત્યાં આવી ધર્મશાસ્ત્ર જેવી બાબતનો કોઈ અર્થ ખરો? એની ભૂમિકા શું છે? એનો હેતુ શું?
અને જો આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ ફોર્ડ આ પુસ્તકમાં કરે છે. એમની દલીલ એવી છે કે ધર્મશાસ્ત્ર, પેલું જે આપણે માનીએ છીએ એમ, શુષ્ક નથી, જીવંત છે.
જીવંત, હા
હા. એ ખાલી સિદ્ધાંતોનો આમ સંગ્રહ નથી, પણ એક પ્રકારનું શાણ પણ છે, એક કળા છે જે આપણને વધારે સારી રીતે જીવવામાં, મને લાગે છે, મદદ કરી શકે છે. એટલે આજે આપણે આ ધર્મશાસ્ત્રની ખરી ભૂમિકા શું છે, એનો રોલ શું છે, અને એનો અંતિમ હેતુ, એનો ગોલ શું છે, એ સમજવાનો પ્રયત્ન કરીશું.
સરસ. તો ચલો શરૂઆત કરીએ લેખકથી જ. કોણ છે આ ડેવિડ એફ ફોર્ડ, જણે આટલો ગહન લાગતો વિષય આટલો સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે?
ડેવિડ ફોર્ડ એ આજના સમયના ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના એક ખૂબ જ આદરણીય અને એમ કહી શકાય કે પ્રભાવશાળી વિચારક છે. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વર્ષો સુધી ધર્મશાસ્ત્રના સૌથી પ્રતિષ્ઠિત પ્રોફેસર પદ પર રહ્યા.
ઓહ, કેમ્બ્રિજમાં?
હા. પણ એમાં રસપ્રદ વાત એ છે કે તેઓ પોતે આમ ચર્ચમાં કોઈ ઊંચું પદ નથી ધરાવતા. એ તો એક સામાન્ય શ્રદ્ધાળુ તરીકે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે છે અને શીખવે છે.
એટલે એવું નથી કે ખાલી પુસ્તકોમાં જ રચ્યા પચ્યા રહે છે, વર્ગખંડો પૂરતા જ સીમિત નથી.
ના, બિલકુલ નહીં. એમની ખાસિયત જ એ છે, એ ઊંડા બૌદ્ધિક ચિંતનને લોકોની રોજબરોજની જે ચિંતાઓ છે, જરૂરિયાતો છે, એની સાથે જોડે છે. આપણે કહી શકીએ કે એમનામાં એક વિદ્વાનની કઠોરતા પણ છે અને સાથે સાથે એક માર્ગદર્શકની સંવેદનશીલતા પણ છે. તેઓ પબ્લિક થિયોલોજી એટલે કે જાહેર જીવનમાં ધર્મની ભૂમિકા શું હોઈ શકે એના પર ઘણું કામ કરે છે.
જાહેર જીવનમાં ધર્મની ભૂમિકા, એ થોડું વધારે કહેશો?
હા. એટલે ફોર્ડનું માનવું છે કે ધર્મ અને શ્રદ્ધા એ ફક્ત વ્યક્તિગત બાબત નથી, કે ચર્ચની ચાર દિવાલો પૂરતી સીમિત નથી.
બરાબર.
સમાજના જે મોટા પ્રશ્નો છે, ન્યાયનો પ્રશ્ન છે, રાજકારણ છે, ગરીબી, પર્યાવરણ, આ બધા વિશે પણ ધાર્મિક વિચારધારા પાસે કંઈક મહત્વનું કહેવાનું છે, યોગદાન આપવાનું છે. આ એની એક બહુ મહત્વની સામાજિક ભૂમિકા છે એવું તે માને છે. અને હા, એ આંતરધાર્મિક સંવાદ, ખાસ કરીને યહૂદી અને ખ્રિસ્તી ધર્મો વચ્ચેના સંવાદના પણ મોટા હિમાયતી છે.
ઓકે. તો એમ કહી શકાય કે તેઓ પોતાની શ્રદ્ધાના મૂળમાં ઊંડા ઉતરેલા છે, પણ સાથે સાથે દુનિયા માટે એકદમ ખુલ્લા મનના પણ છે. કદાચ એટલે જ એમનું લખાણ આટલું સુલભ લાગતું હશે.
ચોક્કસ, બિલકુલ. તેઓ જટિલ વિચારોને ખૂબ જ સરળ અને કેને જીવનસ્પર્શી ભાષામાં રજૂ કરી શકે છે. એક તરફ ઊંડા વિદ્વાન, બીજી તરફ ચર્ચના જીવન અને બીજા ધર્મોના લોકો સાથે સતત સંપર્કમાં, આ બધું મળીને જ એમને ધર્મશાસ્ત્રને માત્ર સિદ્ધાંત તરીકે નહીં પણ એક જીવંત વાસ્તવિકતા, એક વ્યવહારુ શાણપણ તરીકે રજૂ કરવાની અદ્ભુત ક્ષમતા આપે છે. એની ભૂમિકા ખાલી સમજાવવાની નથી પણ જીવનને દિશા આપવાની છે.
બરાબર. હવે પુસ્તક પર આવીએ. અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, નામ પ્રમાણે જ ટૂંકું પરિચય. આ આપવા પાછળ ફોર્ડનો મુખ્ય ઈરાદો શું હતો?
જો મુખ્ય ઈરાદો એ હતો કે ધર્મશાસ્ત્ર વિશે જે ગેરસમજો છે ને, એ દૂર કરવી. સામાન્ય વાચકો હોય, વિદ્યાર્થીઓ હોય, કોઈ બીજા ધર્મના લોકો હોય, કે પછી યુ નો જેમને શ્રદ્ધા વિશે શંકા હોય, એ બધા માટે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર ખરેખર છે શું એ સ્પષ્ટ કરવું. એને પેલું જૂનવાણી કે અપ્રસ્તુત ગણવાના બદલે એની સાચી ઓળખ આપવી.
અને એમની દ્રષ્ટિએ એ સાચી ઓળખ શું છે? પુસ્તકનો મૂળભૂત વિચાર શું છે? મુખ્ય દલીલ
ફોર્ડની મૂળ દલીલ એટલે એમ સમજો કે ધર્મશાસ્ત્ર કોઈ સૂકો વિષય નથી, અમૂર્ત નથી. એ તો પેલી સદીઓ જૂની ઉક્તિ છે ને, વિશ્વાસ જે સમજણ શોધે છે.
હા, ફેથ સીકિંગ અન્ડરસ્ટેન્ડિંગ.
બસ એનું જ જીવન સ્વરૂપ છે. આ કોઈ ખાલી બેઠા બેઠા કરવાની બૌદ્ધિક કસરત નથી, પણ એ ગતિશીલ અને જીવન માટે જરૂરી પ્રવૃત્તિ છે.
ઓહો, એટલે કે એ ખાલી જાણવા માટે નથી પણ જીવવા માટે છે. શું આ એનો મુખ્ય હેતુ, ગોલ છે?
બરાબર પકડ્યો. ફોર્ડ એને શાણપણ વિઝડમનું એક સ્વરૂપ ગણે છે, એક એવી કળા, એક એવી કુશળતા જે આપણને ઈશ્વર અને દુનિયા સાથેના સંબંધમાં વધુ બુદ્ધિથી, વધુ કરુણાથી અને વધુ આશા સાથે જીવતા શીખવે છે. આ કંઈ ખાલી પરલોકની વાત નથી, પણ આ લોકમાં અહીંયા સારી રીતે કેમ જીવવું એની વાત છે. અને જુઓ, તે માનવજાતની સૌથી ઊંડી બૌદ્ધિક પરંપરાઓમાંથી એક છે, જે જીવનના મોટા પ્રશ્નો સાથે ઝઝૂમે છે. આપણું અસ્તિત્વ, જીવનનો અર્થ, દુઃખ, પ્રેમ આ બધા સાથે જોડાયેલી છે. એટલે આ પુસ્તકનો ધ્યેય શ્રદ્ધા અને સમજણ વચ્ચે એક પુલ બાંધવાનો છે.
તો પુસ્તક આપણને આ શાણપણ સુધી લઈ કેવી રીતે જાય છે, એની આખી મુસાફરી કેવી છે?
ફોર્ડ બહુ સરસ રીતે ધીમે ધીમે આપણને આ વિષયમાં ઊંડા ઉતારે છે. શરૂઆતમાં એ ધર્મશાસ્ત્રના વિશાળ લેન્ડસ્કેપ, એટલે કે જાણે એક પરિદૃશ્ય હોય એનું ચિત્ર આપે છે.
લેન્ડસ્કેપ, રસપ્રદ.
હા હા, જાણે કે આપણે કોઈ નવા પ્રદેશમાં રહેતા શીખી રહ્યા હોઈએ, અથવા તો સદીઓથી ચાલી આવતી એક બહુ મોટી વાતચીતમાં જોડાઈ રહ્યા હોઈએ, એવા રૂપકો વાપરે છે.
વાહ, વાતચીતમાં જોડાવું, સરસ. પછી
એ કેટલાક મૂળભૂત ખ્રિસ્તી વિચારો પર આવે છે, જેમ કે ઈશ્વરનું સ્વરૂપ શું છે, ઈસુ ખ્રિસ્તનું જીવન અને કાર્ય, પવિત્ર આત્માની ભૂમિકા. પણ અહીં મહત્વનું એ છે કે એ આને ખાલી સિદ્ધાંતો તરીકે નથી ગણાવતા, પણ દુનિયાને જોવાની એક રીત, એક દ્રષ્ટિકોણ તરીકે રજૂ કરે છે.
ઓકે, અને પછી એ રોજબરોજના જીવન સાથે કઈ રીતે જોડાય છે?
બસ ત્યાંથી જ પુસ્તક વ્યવહારુ પાસાઓ તરફ વળે છે. દાખલા તરીકે, પવિત્ર ગ્રંથો જેમ કે બાઇબલ, એને કેવી રીતે વાંચવા જોઈએ, એનો અર્થ શું કરવો. પછી બીજા લોકો સાથે, ભલે આપણા ધર્મના હોય કે બીજા ધર્મના, એમની સાથે સંબંધો કેવા રાખવા. અને દુનિયાના જે મોટા પ્રશ્નો છે, ગરીબી છે, અન્યાય છે, પર્યાવરણનું સંકટ છે, આ બધા સાથે ધર્મશાસ્ત્ર ક્યાં જોડાય છે. અને છેલ્લે એ વાસ્તવિક લોકોના જીવનના ઉદાહરણો આપીને બતાવે છે કે ધર્મશાસ્ત્ર ખરેખર જીવાય છે કેવી રીતે.
બહુ સરસ. તો ચાલો હવે ફોર્ડના જે મુખ્ય વિચારો છે એને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આપણે કદાચ પ્રકરણ પ્રમાણે ના જઈએ, પણ મુખ્ય વિષયો પર ધ્યાન આપીએ. તો જેમ કે પહેલો જ સવાલ મનમાં આવે, ફોર્ડના મતે ધર્મશાસ્ત્ર ખરેખર છે શું, એની ભૂમિકા શું છે, એનો રોલ.
સારો વિચાર છે. જુઓ, ફોર્ડ માટે ધર્મશાસ્ત્રની પ્રાથમિક ભૂમિકા, એનો રોલ, એ ખાલી માહિતી આપવાનો નથી, પણ વ્યક્તિને ઘડવાનો છે.
ઘડવાનો?
હા, તે કહે છે કે ધર્મશાસ્ત્ર એટલે ખાલી ઈશ્વર વિશે જાણવું એટલું જ નહીં, પણ ઈશ્વર, પવિત્ર ગ્રંથો, પરંપરા, પૂજા અર્ચના, આ બધાના એક લેન્ડસ્કેપમાં જીવતા શીખવું. અને આ શીખવાનો હેતુ શું, એનો ગોલ શું, તો કે વધુ શાણપણપૂર્વક જીવવું.
ઓકે, એટલે એક પ્રકારની તાલીમ જેવું થયું કહેવાય.
હા, એક રીતે કહી શકાય. બૌદ્ધિક રીતે કઠિન છે, એ વાત સાચી. એમાં તર્કનો, વિશ્લેષણનો ઉપયોગ થાય છે, આ એની બૌદ્ધિક ભૂમિકા થઈ. પણ એનો પાયો શ્રદ્ધામાં છે, એટલે એ ખાલી માથાનો વિષય નથી, હૃદયનો પણ છે.
ફોર્ડ એને એક એવી શિસ્તબદ્ધ તપાસ કહે છે જે ઈશ્વરીય વાસ્તવિકતા અને માનવ જીવન વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરે. પેલી સૂકા સિદ્ધાંતોની ગોખણપટ્ટીથી તો સાવ જ અલગ.
હા, બરાબર સમજાયું. હવે બીજા મુખ્ય વિચાર પર આવીએ. ખ્રિસ્તી માન્યતાના કેન્દ્રમાં શું છે, અને એ જે કેન્દ્રમાં છે એનો હેતુ શું છે? ફોર્ડે ઘણા સિદ્ધાંતોની વાત કરી છે, પણ કદાચ બે મુખ્ય મુદ્દા લઈએ.
ચોક્કસ, બે મુદ્દા બહુ જ કેન્દ્રીય છે. પહેલું, ઈશ્વરનું સ્વરૂપ. ખાસ કરીને પેલો ટ્રિનિટીનો વિચાર છે ને, ત્રૈકેનો, ફોર્ડ બહુ સ્પષ્ટ કરે છે કે આ કોઈ ગણિતનો કોયડો નથી ઉકેલવાનો.
હા, એ ઘણીવાર ગૂંચવાડા ભર્યું લાગે છે.
લાગે, પણ ફોર્ડ કહે છે કે એ વાસ્તવિકતાના મૂળભૂત સ્વભાવ વિશેનું એક ગહન કથન છે. શું કથન? કે ઈશ્વર પોતે એકલો નથી, પણ સંબંધોનો, પ્રેમના આદાન પ્રદાનનો એક સમુદાય છે. ઈશ્વર સંબંધોનો સમુદાય છે. આ વિચારનો અર્થ શું થાય, એનો હેતુ શું સમજાવવાનો છે?
એનો અર્થ એ કે વાસ્તવિકતાનું મૂળ જે સંબંધાત્મક છે, પ્રેમ છે, અને આ જ ઈશ્વરીય પ્રેમ જે છલકાય છે એ સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છે અને એનું અંતિમ લક્ષ્ય ગોલ પણ છે. આ વિચાર આપણને વ્યક્તિવાદથી થોડા પર જઈને માનવ સમુદાય અને સંબંધોને એક નવી નજરે જોવાની ચાવી આપે છે. આપણો હેતુ પણ પછી એવા પ્રેમ ભર્યા સંબંધો બાંધવાનો અને એને જાળવવાનો બને.
અને બીજો મુખ્ય મુદ્દો તમે કહેતા હતા?
બીજો મુખ્ય મુદ્દો છે ઈસુ ખ્રિસ્ત. ફોર્ડના મતે ઈસુનું જીવન, એમનું મૃત્યુ, ખાસ કરીને વધસ્તંભ પર અને એમનું પુનરુત્થાન, આ આઠી જે કથા છે ને, એ દુનિયામાં જે દુઃખ છે, અન્યાય છે અને આશા છે એને સમજવા માટે એક ચાવીરૂપ લેન્સ પૂરો પાડે છે.
લેન્સ,
હા. વધસ્તંભ શું બતાવે છે? કે ઈશ્વર માનવ પીડાથી ક્યાંક દૂર નથી બેઠો, પણ એ પીડામાં ભાગીદાર બને છે. અને પુનરુત્થાન એ આશાનું પ્રતીક છે કે પ્રેમ અને જીવનનો હંમેશા અનિષ્ટ અને મૃત્યુ પર વિજય થાય છે. આ સમજણ ધર્મશાસ્ત્રની ભૂમિકા, એના રોલને સ્પષ્ટ કરે છે. જીવનના સૌથી કઠિન સવાલોનો સામનો કરવામાં મદદ કરવી અને આશાનો સંદેશ આપવો.
બરાબર. એટલે આ સિદ્ધાંતો ખાલી માન્યતાની વાત નથી રહી જતા, પણ જીવનના જે વાસ્તવિક અનુભવો છે એની સાથે સીધા જોડાય છે. સરસ. હવે ત્રીજા વિષય પર આવીએ. આ બધું આપણા રોજિંદા જીવન અને આપણા સમાજ સાથે કેવી રીતે જોડાય છે? ધર્મશાસ્ત્રની વ્યવહારુ ભૂમિકા અને હેતુ શું છે?
અહીં ફોર્ડ બહુ ભાર મૂકે છે કે ધર્મશાસ્ત્ર કોઈ ખાંડી શોખ નથી, એની ભૂમિકા સામાજિક છે, નૈતિક છે. દાખલા તરીકે પવિત્ર ગ્રંથો વાંચવાની વાત લઈએ, એનો હેતુ ખાલી માહિતી મેળવવાનો નથી, પણ એ વાંચન આપણા જીવનમાં પરિવર્તન લાવે, એ ગ્રંથ આપણને પડકાર ફેંકે, વિચારતા કરે અને આપણને વધુ સારા મનુષ્ય બનાવે, આ એનો ખરો હેતુ, એનો ગોલ છે.
અને સમાજ સાથેના સંબંધોમાં
ફોર્ડ ચર્ચ કે જે ધાર્મિક સમુદાય છે એને પ્રેમની શાળા તરીકે જુએ છે.
પ્રેમની શાળા, વાહ.
હા, જ્યાં આપણે એકબીજાને પ્રેમ કરતા શીખીએ, માફ કરતા શીખીએ, સાથ આપતા શીખીએ. અને આ નીતિશાસ્ત્ર ખાલી પોતાના સમુદાય પૂરતું સીમિત નથી રહેતું, પણ પડોશીઓ સુધી, અજાણ્યાઓ સુધી અને જેઓ આપણાથી જુદા છે એમના સુધી વિસ્તરે છે. પેલો આંતરધાર્મિક સંવાદની વાત કરીને એ પણ આનો જ એક ભાગ છે, બીજાને આદર સાથે સાંભળવા અને સમજવા.
અને તમે પેલી પબ્લિક થિયોલોજીની વાત કરી હતી શરૂઆતમાં,
બરાબર, એ અહીં આવે છે. ધર્મશાસ્ત્રની ભૂમિકા સમાજના પ્રશ્નો સાથે જોડાવાની છે. ન્યાયનો મુદ્દો હોય, શાંતિનો હોય, પર્યાવરણની રક્ષાનો હોય, આ બધા મુદ્દાઓ પર ધાર્મિક દૃષ્ટિકોણ શું કહે છે તે રજૂ કરવું. ટૂંકમાં કહીએ તો ધર્મશાસ્ત્રનો અંતિમ હેતુ, એનો ગોલ, એ ખાલી વ્યક્તિગત મુક્તિ નથી, પણ સમગ્ર સમાજ અને આખી સૃષ્ટિનું ભલું, હોલિસ્ટિક ફ્લોરિશિંગ છે. અને એ આપણને આ ભલાના કામમાં ભાગીદાર બનવા માટે આમંત્રણ આપે છે.
ખૂબ જ સરસ રીતે તમે આ મુખ્ય વિચારોને રોલ અને ગોલ, ભૂમિકા અને હેતુના સંદર્ભમાં સમજાવ્યા. તો આ આખી ચર્ચા પરથી આપણે મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ, આમ પોઈન્ટ્સમાં કહેવું હોય તો?
હા, મને લાગે છે કે પાંચ મુખ્ય સંદેશાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલું, ધર્મશાસ્ત્ર એ જીવંત શાણ પણ છે, ગોલ, અને સાથે સાથે ગહન બૌદ્ધિક તપાસ પણ છે, રોલ. એ ખાલી સિદ્ધાંત નથી, પણ જીવન જીવવાની એક કળા છે. બીજું, વાસ્તવિકતાનું મૂળ જ સંબંધાત્મક છે. ઈશ્વર પોતે પ્રેમનો સમુદાય છે અને આપણો માનવ તરીકેનો હેતુ, ગોલ, પણ પ્રેમ ભર્યા સંબંધો વિકસાવવાનો છે.
બરાબર.
ત્રીજું, ધર્મશાસ્ત્ર એકલા કરવાની વસ્તુ નથી, એ સામુદાયિક છે, સંવાદાત્મક છે, રોલ. એ પરંપરા, સમુદાય અને બીજી વિચારધારાઓ સાથેના સંવાદમાં જ વિકસે છે.
એટલે ચર્ચા જરૂરી છે.
ચોક્કસ. ચોથું, એનો અંતિમ હેતુ, ગોલ, સર્વાંગી વિકાસ અને પરિવર્તન છે, વ્યક્તિનું, સમાજનું અને સમગ્ર સૃષ્ટિનું. અને પાંચમું, તે શ્રદ્ધા અને તર્ક બંનેને મહત્વ આપે છે અને તેમને જોડવાનો પ્રયાસ કરે છે. આ એની પદ્ધતિ, એનો રોલ કહી શકાય.
અને મેં સાંભળ્યું છે કે આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. કદાચ આપણે એવા બે ત્રણ વિચારો પર નજર કરીએ જે આ ભૂમિકા અને હેતુની વાતને વધુ સ્પષ્ટ કરી શકે.
હા, ચોક્કસ. એક વિચાર જે ફોર્ડ વારંવાર કહેતા હોય એવો લાગે છે તે આ છે. હું મારા શબ્દોમાં કહું છું, ધર્મશાસ્ત્ર ફક્ત ઈશ્વર વિશે નથી, પરંતુ ઈશ્વરના સંબંધમાં બધી બાબતો વિશે છે. આ શું બતાવે છે? કે એની ભૂમિકા કેટલી વિશાળ છે, એ જીવનના દરેક પાસાને સ્પર્શે છે.
દરેક પાસાને, બરાબર. અને બીજો કોઈ વિચાર?
બીજો એક મને લાગે છે ખૂબ જ શક્તિશાળી વિચાર છે. ધર્મશાસ્ત્રની અંતિમ કસોટી એ નથી કે તે તાર્કિક રીતે કેટલું સુસંગત છે, પણ એ છે કે માનવ અસ્તિત્વને પ્રકાશિત કરવાની અને પરિવર્તિત કરવાની એનામાં કેટલી ક્ષમતા છે.
વાહ.
અસીધો તેના હેતુ પર, તેના ગોલ પર ભાર મૂકે છે. જ્ઞાન ખાતર જ્ઞાન નહીં, પણ એવું જ્ઞાન જે જીવનમાં વાસ્તવિક બદલાવ લાવી શકે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. એ બતાવે છે કે આ વિષય ખરેખર કેટલો વ્યવહારુ હોઈ શકે છે. તો ચાલો એ જ વાત પર આવીએ. આ બધા વિચારોને સામાન્ય માણસ, આપણા જેવા લોકો પોતાના જીવનમાં કેવી રીતે ઉતારી શકે? આ ધર્મશાસ્ત્રની ભૂમિકા અને હેતુને સમજવાથી રોજબરોજમાં શું ફરક પડી શકે?
અરે, ઘણા ફરક પડી શકે છે. દાખલા તરીકે, પવિત્ર ગ્રંથો વાંચવાની આપણી રીત બદલાઈ શકે છે. એને ખાલી નિયમો કે વાર્તાઓના પુસ્તક તરીકે જોવાના બદલે આપણે પૂછી શકીએ, આ લખાણ આજે મારા જીવન માટે શું અર્થ ધરાવે છે? એ મને વધુ સારો માણસ બનવા કેવી રીતે પ્રેરણા આપે છે? આ એનો પરિવર્તનકારી હેતુ થયો ને?
હા, બરાબર. બીજું કોઈ ઉદાહરણ?
જીવનમાં જ્યારે દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, એનો સામનો કરવાની રીત બદલાઈ શકે છે. જો ઈશ્વર પોતે માનવ પીડામાં ભાગીદાર બને છે, જેમ આપણે વાત કરી, તો આપણને મુશ્કેલીના સમયમાં પણ એકલતાનો અનુભવ કદાચ ઓછો થાય અને આશા જળવાઈ રહે. ધર્મશાસ્ત્ર અહીં દિલાસો અને હિંમત આપવાની ભૂમિકા ભજવે છે.
અને આપણા સંબંધો વિશે શું કહી શકાય?
આપણા સંબંધોમાં સુધારો આવી શકે છે. જો વાસ્તવિકતાનું મૂળ જપ અને સંબંધ હોય, તો આપણે આપણા કુટુંબમાં, મિત્રો સાથે, સમાજમાં કદાચ વધુ ક્ષમાભાવથી, વધુ સમજણથી, વધુ સહકારથી વર્તવા પ્રેરાઈએ. આ એક બહુ જ નક્કર સામાજિક હેતુ છે, ખરું ને?
સાચી વાત છે. અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારીનું શું?
આપણે કદાચ વધુ જાગૃત અને સક્રિય નાગરિક બની શકીએ. ધર્મશાસ્ત્ર આપણને શીખવે છે કે શ્રદ્ધા એ કંઈક ખાલી વ્યક્તિગત બાબત નથી. ન્યાય, સમાનતા, પર્યાવરણની સંભાળ, આ બધા મુદ્દાઓ આપણી શ્રદ્ધાનો જ એક ભાગ છે. આ સમજ આપણને સમાજમાં હકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરણા આપી શકે છે. આ એની જાહેર ભૂમિકા થઈ.
તો જેમ જેમ આપણી આ ચર્ચા હવે પૂરી થવા આવી રહી છે, આજના આ મંથનમાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વની વાત કઈ રહી? શું શીખવા મળ્યું?
મારા માટે, સાચું કહું તો, સૌથી પ્રભાવશાળી વાત એ હતી કે ફોર્ડ કેવી રીતે ધર્મશાસ્ત્રને એક બંધિયાર ઓરડામાંથી ખુલ્લી હવામાં લાવે છે. એ બતાવે છે કે એની ભૂમિકા ખાલી ભૂતકાળને સાચવી રાખવાની નથી, પણ વર્તમાનના જે પ્રશ્નો છે એની સાથે સંવાદ કરવાની છે અને ભવિષ્ય માટે આશા જગાવવાની છે. એ ખરેખર એક જીવંત ક્ષણ પણ છે. એ વાત મને બહુ સ્પર્શી ગઈ.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે ધર્મશાસ્ત્રના હેતુ પરનો ભાર છે. એ ખાલી શું માનવું એના વિશે નથી, પણ કેમ માનવું અને એ માન્યતા આપણા જીવનને અને આપણી આસપાસની દુનિયાને કેવી રીતે વધુ સારી બનાવી શકે એના વિશે છે. આજે શાણપણ અને વિકાસ પર ભાર મૂક્યો છે એ ખરેખર એક નવી દૃષ્ટિ આપે છે. એટલે સારાંશમાં કહીએ તો, ડેવિડ ફોર્ડ આપણને યાદ અપાવે છે કે ધર્મશાસ્ત્ર જ્યારે એને સાચી રીતે સમજવામાં આવે ત્યારે એ એક અત્યંત મૂલ્યવાન સાધન બની શકે છે. એની ભૂમિકા આપણને વિચારતા કરવાની છે, પ્રશ્નો પૂછવાની છે અને ઊંડાણપૂર્વક જીવવાની છે. અને એનો અંતિમ હેતુ આપણને વ્યક્તિગત અને સામુદાયિક રીતે વધુ સંપૂર્ણ, વધુ કરુણામય અને વધુ આશાવાદી બનાવવાનો છે. બિલકુલ. તે આપણને જીવનના મોટા પ્રશ્નો પૂછવાનું અને તેની સમજણ શોધવાનું મહત્વ યાદ અપાવે છે, જે કદાચ આજના આટલા ઝડપી યુગમાં આપણે ક્યાંકને ક્યાંક ભૂલી જતા હોઈએ છીએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.